राधे मेरी स्वामिनी, मैं राधे को दास, जन्म जन्म मोहे दीजियो, श्री वृंदावन वास। राधा तू बड़ भागिनी, कौन तपस्या की, तीनों लोक के नाथ है, सोते रो यशोदानंदन ब्रज जन रंजन, 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 यमुना तीर वन चारी,
यमुना तीर वन चारी,
यमुना तीर वन चारी,
यमुना तीर वन चारी,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare
Hare. Hare Krishna.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Bolo Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
कृष्ण बलराम की शशि गौर निताय की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाशात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासाद श्री गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे राम हरे राम 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 हरे तो आप सब भक्तों नू अंतर्राष्ट्रीय कृष्ण भावना अमृत संघ द्वारा प्रस्थापित श्रीमद भागवत सप्ताह ना तृतीय दिवस में हार्दिक स्वागत करिए छे। परम सौभाग्य भगवान श्री कृष्ण नु साक्षात वांगमय स्वरूप श्रीमद भागवत कथा श्रवण करवानो अवसर प्राप्त थयो छे। श्रीमद भागवत जेमा भगवान अने भगवान ना भक्तोनी कथा भगवत अने भगवत भक्तों ना चरित्र अद्भुत रूपे वर्णन थया छे एवा भागवत नी कथा सांभळवा माटे आपणे अहींया उपस्थित थया छे। गत सत्रमां सुद गोस्वामी नैमिषारण्यमां 88,000 ऋषि मुनिओने भगवानना 24 अवतारोनी कथा संभळावी अने आ 24 अवतारोनी कथा संक्षिप्तमां सांभळी 88,000 ऋषि मुनिओ कहे छे के हे सुत गोस्वामी तमे आजे भगवानी कथा कही रह्या छो आ सांभळवाथी अमारू मन भगवानमां लागी रह्यु छे माटे हवे तमे आ भगवानना 24 अवतारनी कथा विस्तारथी संभळावो। ઋષિ મુનિઓની જિજ્ઞાસા અને ઋષિ મુનિઓનો બહુ સુંદર અનુભવ. આ ઋષિ મુનિઓનું મન ભગવત કથા સાંભળવાથી સ્થિર થયું છે. મિત્રો, આ સંસારમાં આપણું મન જે છે એ દુર્ગતિનું કારણ બને છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષયો, બાંધાય વિષયા સંગે નિર્મુક્ત વિષય મન. આ મન એક એવી વસ્તુ છે, જો એને નિયંત્રણમાં રાખવામાં આવે તો આ મન આપણને વૈકુંઠમાં લઈ જાય, અને જો આ મન નિયંત્રણમાં ન હોય તો એ જ મન આપણને નરકમાં લઈ જાય. માટે મનને વશમાં કરવું અત્યંત આવશ્યક છે. મનને વશમાં કરવાના અનેક ઉપાય, એમાં સર્વોચ્ચ ઉપાય છે ભગવત કથા શ્રવણ. ભગવાનની કથા શ્રવણ કરવાથી મન સ્વાભાવિક રીતે એકત્રિત થશે અને ભગવાનની લીલામાં લાગશે. અન્ય જેટલા પણ સાધનો, અન્ય જેટલા પણ કાર્યો છે, આ કાર્યોથી પૂર્ણ રૂપે મન ભગવાનમાં નથી લાગતા, પણ ભગવત કથા શ્રવણ કરવાથી આપણું મન પૂર્ણ રીતે ભગવાનમાં નિમગ્ન થઈ જાય છે. આવું 88 જ આ ઋષિ મુનિઓ કહી રહ્યા છે કે હે પ્રભુ, તમે આ 24 અવતારની કથા સંક્ષિપ્તમાં સંભળાવી અમારું મન ભગવાનમાં લાગી રહ્યું છે, હવે વિસ્તારથી આ કથા સંભળાવો. અને પ્રથમ સ્કંદના 4 અધ્યાયમાં બહુ સુંદર જિજ્ઞાસા કરે છે સૂત સૂત મહાભાગ વદનો વદતાંવર. હે મહાભાગ્યવાન સૂત ગોસ્વામી, ભક્તો, બહુ મહત્વપૂર્ણ શબ્દ મહાભાગ. શ્રીલ પ્રભુપાદજી મહાભાગનો અર્થ ભાગવતમમાં લખે છે, ધ ફોર્ચ્યુનેટ પર્સન. મહાભાગનો અર્થ થાય ભાગ્યશાળી વ્યક્તિ. જો 88,000 ઋષિમુનિઓ સુત ગોસ્વામીને મહાભાગ કહી રહ્યા છે, હે સુત ગોસ્વામી, તમે મહાભાગ્યશાળી છો. વિચાર કરો ભક્તો, આપણે આ સંસારમાં કોને ભાગ્યશાળી સમજીએ? ઘણી વાર આપણે બેઠા હોઈએ અને ચર્ચા કરતા હોઈએ, ફલાણા ભાઈ તો બહુ નસીબદાર છે, આ બહુ નસીબવાળા છે, આ બહુ ભાગ્યશાળી છે. કોણ? તો આપણે આપણી બુદ્ધિથી વિચાર કરીએ, આની પાસે બહુ ધન છે, બહુ ભાગ્યશાળી, આની પાસે ગાડી બંગલા નોકર ચાકર છે, આ બહુ ભાગ્યશાળી. પણ શ્રીમદ ભાગવતમાં સુત ગોસ્વામી પાસે ધન પણ નથી, બંગલા પણ નથી, ગાડી પણ નથી, અરે પહેરવા માટે કપડા પણ નથી, છતાં ભાગવત સુત ગોસ્વામીને ભાગ્યશાળી કહી રહ્યા છે. ભાગ્યશાળી જ નહીં, મહાભાગ, મહાભાગ્યશાળી. ભક્તો, આ સંસારનું સાધારણ ધન મળવાથી કોઈ ભાગ્યશાળી નથી થતું, કારણ કે ધન સુખનું કારણ નથી. આપણી પાસે ગમે એટલું ધન આવી જાય, પણ એ ધનથી વ્યક્તિ પૂર્ણ રૂપે સુખી ન થઈ શકે. કે પછી ગાડી બંગલા નોકર ચાકર સુખનું કારણ નથી. વાસ્તવમાં આ સંસારમાં સુખનું કારણ એકમાત્ર ભગવાનની ભક્તિ છે. અને આ જ વાત કલયુગ પાવન અવતાર ચૈતન્ય મહાપ્રભુ રૂપ ગોસ્વામીને કહે છે, બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાઈ ભક્તિ લતા બીજ, સાક્ષાત ભગવાન કહી રહ્યા છે આ બ્રહ્માંડમાં ન કેવલ પૃથ્વી અપિતુ ત્રણેય લોકમાં 14 ભુવનમાં ઈ જ વ્યક્તિ ભાગ્યશાળી છે જેની ઉપર ગુરુ અને કૃષ્ણની કૃપા થઈ જાય અને એને ભક્તિ પ્રાપ્ત થઈ જાય. જેના જીવનમાં ભક્તિ છે એ જ વ્યક્તિ મહાભાગ્યવાન છે. માટે 88,000 ઋષિમુનિઓ સુત ગોસ્વામીને કહી રહ્યા છે કે હે મહાભાગ્યવાન સુત ગોસ્વામી, વદનો વદતાંબર, તમે બોલવામાં શ્રેષ્ઠ છો, પ્રવચન કરવામાં શ્રેષ્ઠ વક્તા છો. માટે કથામ ભાગવતી પુણ્યામ યદાહ ભગવાન શુક, શ્રીમદ ભાગવતની કથા યદ આહ જે સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળી છે એ ભાગવત કથા તમે અમને સંભળાવો. કસ્મિન યુગે પ્રવૃત્તેયમ, તમે અમને એ સંભળાવો કે આ શ્રીમદ ભાગવત કયા યુગમાં આનું અવતરણ થયું, કસ્મિન યુગે, સ્થાને વા કેન હેતુના, અને આ ભાગવત નું અવતરણ કયા સ્થાને થયું. વેદવ્યાસજીને આ ભાગવત ગ્રંથ રચવાની શું જરૂર પડી. કુત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ, અને ઈ વેદવ્યાસજીએ આ ભાગવત સુખદેવ ગોસ્વામીને કેવી રીતે ભણાવ્યું. પ્રભુ અમે સાંભળ્યું છે સગો દોહન કાલ માત્રેણ ગૃહેશુ ગૃહ મેધિના, અરે સુખદેવ ગોસ્વામી એક જગ્યાએ 5 મિનિટ કરતા વધારે નથી રોકાતા. સગો દોહન કાલ માત્રેણ, જ્યાં સુધી ગાયને દોવામાં આવે ત્યાં એટલા સમય સુધી જ સુખદેવ ગોસ્વામી એ સ્થાને ઉભા રહે છે. તેવા સુખદેવ ગોસ્વામીએ લગાતાર 7 દિવસ પરીક્ષિતને શ્રીમદ ભાગવત કેવી રીતે સંભળાવ્યું, આ ભાગવત વિશે તમે અમને સંભળાવો. આટલી જિજ્ઞાસા કરતા સુદ ગોસ્વામી ભાગવત પ્રાકટ્યની કથા સંભળાવે છે. આજના સત્રમાં ભાગવતનું અવતરણ કેવી રીતે થયું, પરીક્ષિત મહારાજને શ્રાપ કેવી રીતે મળ્યો, અને સુખદેવ ગોસ્વામી કેવી રીતે મહારાજ પરીક્ષિતને મળ્યા, આ કથા આવશે. આવો પ્રારંભ કરીએ. અન્ય પુરાણોમાં વર્ણન છે, આ કથા પ્રારંભ થાય છે સતયુગથી. ઘણા ઘણા યુગો પહેલા દ્વાપર યુગના પ્રારંભમાં એક મહાન ઋષિમુનિ થયા જેનું નામ પરાશર ઋષિ હતું. આ પરાશર ઋષિ એક દિવસની વાત, સંસારમાં વિચરણ કરતા કરતા વૃંદાવન સ્થિત યમુનાના કિનારે પહોંચ્યા, અને એ સમયે પરાશર ઋષિએ ઈ યમુનાના કિનારે એક બહુ સુંદર સ્ત્રી જેનું નામ સત્યવતી હતું, ઈ સત્યવતી યમુનાના કિનારે બેઠી હતી, એના દર્શન કર્યા. આ સત્યવતીનું એક નામ મત્સ્યગંધા છે. બહુ સુંદર ઇતિહાસ છે કે આ સત્યવતીનો જન્મ કેવી રીતે થયો. કહેવાય છે ચેદી દેશના એક રાજા હતા જેનું નામ હતું અપરિચર વસુ, એમની પત્ની ગિરિકા ને સંતાન પ્રાપ્તિ કરવાની ઈચ્છા થઈ, પણ પિતૃને તૃપ્ત કરવા માટે અપરિચર વસુ જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં જતા જતા અપરિચર વસુનું વીર્યપાત થયું, અને અપરિચર વસુએ વીર્યને એક વૃક્ષના પાંદડામાં રાખી એક બાજના મોઢામાં આપી દીધું અને કીધું જાઓ મારી પત્નીને આપી દેજો કે જેનાથી સંતાનની પ્રાપ્તિ થશે. એ બાજ એ વીર્યને લઈને આકાશના માર્ગે જઈ રહ્યો હતો, પણ સામે બીજો બાજ મળવાને કારણે એના મોઢામાંથી એ પાંદડું પડી ગયું. એ વીર્યયુક્ત પત્ર યમુના નદીમાં એક માછલીના મોઢામાં ગયું. ઘણા દિવસ પછી એક માછીમાર એ જ નદીમાં માછલી પકડવા માટે ગયો. એક મોટી માછલી એમની જાળમાં ફસાઈ ગઈ. ઘરે લાવી જ્યારે માછલીને કાપી તો માછલીમાંથી બે મનુષ્ય સંતાન ઉત્પન્ન થયા, કારણ કે એના મુખમાં મનુષ્યનું વીર્ય હતું. એક પુત્ર અને એક પુત્રી. આ વાત સંસારમાં ફેલાણી. રાજા અપરિચર વસુ આવ્યા, જોયું, કીધું કે આ તો મારા જ સંતાનો છે. રાજા અપરિચર વસુ એ પુત્રને લઈને રાજ્યમાં વયા ગયા, પણ એ કન્યાને ન લઈ ગયા. કારણ કે એ કન્યામાંથી માછલીની ગંધ આવતી હતી. રાજાએ વિચાર કર્યો કે આ માછલીની ગંધવાળી કન્યા જો હું મારા મહેલમાં લઈ જાઉં તો લોકો રહી નહીં શકે. મુંબઈમાં રહેવા વાળાને આ અનુભવ છે, રોજ સવારમાં ટ્રેનમાં સફર કરતા હોય ને, માછલીની ગંધ, ગમે એટલી શરદી હોય એ માછલીના ડબ્બામાં તમે ચડો લગેજમાં તો એ શરદી હોય જાય. રાજાએ એ કન્યાને ન લીધી. એ માછીમારે કન્યાને રાખી, પણ એના શરીરમાંથી માછલીની ગંધ આવવાને કારણે એનું નામ મત્સ્ય ગંધા થયું. અને એના જન્મ સમયે દેવતાઓએ આકાશવાણી કરી કે આ કન્યા એના જીવનમાં ક્યારેય ખોટું નહીં બોલે, સત્ય ભાષણ કરશે, માટે એનું નામ સત્યવતી થયું. અને પિતાને મદદ કરવા માટે આ સત્યવતી યમુનાના કિનારે હોડી લઈને બેસતી હતી. યાત્રીઓને નૌકામાં બેસાડી આ પારથી પેલે પાર થોડા ઘણા પૈસા મળતા પિતાને મદદ કરતી. તો એ નાવ લઈને યમુનાના કિનારે બેસી હતી અને પરાશર ઋષિ યાત્રા કરતા કરતા ત્યાં પહોંચ્યા. યોગ, વાર, નક્ષત્ર, સમય, દેશ, પરાશર ઋષિ આ બધું જોયું અને વિચાર કર્યો કે જો આ સમયે આ સ્થાનમાં સંતાનની પ્રાપ્તિ થાય તો એ અદ્ભુત સંતાન જન્મ લે. પરાશર ઋષિની દ્રષ્ટિ સત્યવતી ઉપર ગઈ. પ્રસ્તાવ મૂક્યો, દેવી અત્યારે સંતાન ઉત્પત્તિ કરવા માટે યોગ્ય સમય છે, તમે મને મદદ કરો તો અદ્ભુત સંતાન પ્રકટ થઈ શકે. સત્યવતીને પરાશર ઋષિની વાત યુક્ત લાગી, પણ સત્યવતીએ ત્રણ શરત મૂકી. હું તમારી સાથે વિવાહ તો કરું, પણ મારી ત્રણ શરત છે. બોલો. મારી પહેલી શરત એ છે, અહીંયા આટલો પ્રકાશ છે, દિવસ છે, સંતાન પ્રાપ્તિ કરવામાં લજ્જા આવશે, તમે અંધકાર કરી નાખો. પરાશર ઋષિએ અંધકાર કરી નાખ્યો. બીજી શરત, મારા ગર્ભેથી સંતાન ઉત્પન્ન થાય પણ મારું કન્યાત્વ નષ્ટ ન થવું જોઈએ, હું કુંવારી રહું એવું વરદાન આપો. તથાસ્તુ. અને ત્રીજી શરત, મારા શરીરમાંથી માછલીની ગંધ આવે છે, તમે મારા શરીરમાંથી માછલીની ગંધ થી મુક્ત કરી દો. પરાશર ઋષિએ તથાસ્તુ કીધું અને સત્યવતીના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી. પરાશર ઋષિના તપોબળથી એ માછલીની ગંધ નીકળી ગઈ અને અદ્ભુત સુગંધ આવવા માંડી. એ જ સમયે પરાશર ઋષિની દ્રષ્ટિથી સત્યવતીના ગર્ભેથી એક અદ્ભુત સંતાનનો જન્મ થયો. એ અદ્ભુત સંતાનનો જન્મ યમુનાના કિનારે થયો. યમુનાનું એક નામ છે કૃષ્ણા. ભક્તો, યમુનાનું સ્વરૂપ યમુના કાળી છે, શ્યામ છે, અને આપણા ભગવાન પણ શ્યામ છતાં સુંદર, માટે યમુનાનું એક નામ કૃષ્ણા છે. કૃષ્ણના દ્વીપ ઉપર એ પુત્રનો જન્મ થયો, માટેનું નામ કૃષ્ણ દ્વૈપાયન થયું. અને આગળ જઈ એ કૃષ્ણ દ્વૈપાયને વેદોનો વિસ્તાર કર્યો, માટેનું બીજું નામ વેદ વ્યાસ થયું. પરાશર મુનિના પુત્ર રૂપે વેદ વ્યાસજીનો જન્મ થયો. અને જન્મતાની સાથે જ અદભુત અહીંયા આપી દો. અદભુત બાળક, જન્મતાની સાથે જ વૈરાગ્ય. પોતાની માતા સત્યવતીને કીધું, માતા મારે ઘણા મોટા મોટા કાર્યો કરવાના છે, મારે વનમાં જવું પડશે, તમે મને આજ્ઞા આપો. પણ હું તમને એક પ્રણ આપું છું કે જ્યારે પણ મારી જરૂર પડે મને ખાલી યાદ કરી લેજો, હું તમારી સામે પ્રકટ થઈ જઈશ. અને મહાભારતની કથા તમને ખબર હશે, જ્યારે રાજા શાંતનુના પુત્ર ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય, ચિત્રાંગતનું મૃત્યુ થઈ ગયું અને વિચિત્ર વીર્યના વિવાહ અંબિકા અને અંબાલિકા સાથે થયા. પણ એ વિવાહ થયા પછી તરત વિચિત્ર વીર્યનું પણ મૃત્યુ થઈ ગયું. કુરુવંશનો રાજા કોણ બને, હસ્તિનાપુરનો રાજા કોણ બને, જ્યારે મહાભારતમાં પ્રશ્ન ઉત્પન્ન થયો ત્યારે સત્યવતીએ વેદવ્યાસને યાદ કર્યા અને વેદવ્યાસની દ્રષ્ટિથી અંબિકાના ગર્ભેથી ધૃતરાષ્ટ્ર, અંબાલિકાના ગર્ભેથી પાંડુ અને દાસીના પુત્ર રૂપે વિદુરજીનો જન્મ થયો. આ ઇતિહાસ છે. તાત્પર્ય એ છે, પરાશર ઋષિના પુત્ર રૂપે વેદ વ્યાસજીનો જન્મ. અને વેદ વ્યાસજીનો જ્યારે જન્મ હોય એ દિવસે વ્યાસ પૂર્ણિમા મનાવવામાં આવે, ગુરુ પૂર્ણિમા. ભક્તો, વાસ્તવમાં આ સંસારમાં ગુરુ એક જ છે. કોણ?
વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.
સંસારમાં એક જ ગુરુ, એ છે કૃષ્ણ. એ કંસ અને ચારુણનો વધ કરવા વાળા, દેવકીને પરમ આનંદ આપવા વાળા, પરબ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સાક્ષાત કૃષ્ણ જ આ જગતના ગુરુ છે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર વેદ વ્યાસ. માટે વેદ વ્યાસજી જગતના ગુરુ છે, એટલા માટે આપણે ગુરુ પૂર્ણિમા મનાવીએ, વ્યાસ પૂર્ણિમા. અને એ વેદ વ્યાસજીએ અનેકો શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા. આ સંસારમાં જે લોકો વેદ વ્યાસજીને આ શાસ્ત્રોને વેદ વ્યાસજીના લિપિબદ્ધ કરેલા શાસ્ત્રોને સમજાવે, એનો ઉપદેશ આપે, એ પણ આ જગતમાં ગુરુ બનવાને પાત્ર છે. અનેકો શાસ્ત્ર વેદ વ્યાસજીએ લખ્યા, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત. જો કોઈ વ્યક્તિ આ ગીતા ભાગવતનો ઉપદેશ કરે એ વ્યક્તિ ગુરુ બનવા માટે યોગ્ય છે. ગુરુ એને જ કહેવાય જે વેદ વ્યાસની વાતોને પોતાના જીવનમાં ધારણ કરે અને એનો ઉપદેશ કરે. પણ દુઃખની વાત છે, આ સંસારમાં વેદ વ્યાસજીની વાતોને માને નહીં, વેદ વ્યાસજીના શાસ્ત્રોનો પ્રચાર ન કરે, પોતાના મનથી શાસ્ત્રો ઘડી નાખે. આ અમારા બનાવેલા શાસ્ત્રો. વાસ્તવમાં શાસ્ત્ર એને કહેવાય જે વેદ વ્યાસજીએ લખ્યા છે. તમારી મારી જેવાએ કંઈક લખ્યું હોય એને શાસ્ત્ર નહીં, એને ચોપડી કહેવાય. અને એ ચોપડીઓ જીવનમાં ક્યારેય કામ ના આવે, ઉદ્ધાર ન કરે કોઈનો. વેદ વ્યાસજી રચિત શાસ્ત્ર જ આપણા જીવનમાં પ્રગતિ કરાવી શકે. માટે વેદ વ્યાસજી પરમ ગુરુ અને વેદ વ્યાસની વાતોને કહેવા વાળા ગુરુ માનવામાં આવે છે. અમુક લોકો આપણા ખાસ કરીને ગુજરાતમાં મૌન ધારણ કરીને બેસી જાય, હમ તો મૌની બાબા હૈ, અને લોકો એટલા અંધશ્રદ્ધાળુ કે એ મૌન લેવા વાળાને ગુરુ સમજવા માંડે, અમુક તો ભગવાન કહેવા માંડે. અરે મૌન લે એને ગુરુ ન કહેવાય. તમને ખબર છે લોકો મૌન શા માટે લે છે? ક્યારે શાસ્ત્રો વાંચ્યા નથી, બોલતા કાંઈ આવડતું નથી, એટલે જગતના લોકોને ઠગવા માટે મૌન લઈને બેઠા છે. વાસ્તવમાં ગુરુ તો એને કહેવાય જે શાસ્ત્રની વાતોને જગતમાં પ્રસ્થાપિત કરે અને લોકોનો ઉદ્ધાર કરે. શું નારદ મુનિ મૌન હતા? સુખદેવ ગોસ્વામી મૌન હતા? સુદ ગોસ્વામી મૌન હતા? આ જગતનો ઉદ્ધાર ગુરુના ઉપદેશથી થશે, મૌનથી નહીં થાય. અમુક લોકો અભિમંત્રિત ફળ આપી દે, પીઠ ઉપર હાથ ફેરવી દે અને લોકો માને આ તો ગુરુ છે, ગુરુ છે. આપણે કહીએ કેમ ગુરુ છે? અરે એની કૃપાથી અમારા પૈસા, અમારું ધન, અમારો ધંધો ચાલે છે. અરે જેની કૃપાથી ધંધો ચાલતો હોય એને ગુરુ ન કહેવાય. જેની કૃપાથી ભગવાન પ્રત્યે પ્રેમ વધતો હોય, જેના આશીર્વાદથી શાસ્ત્રનું જ્ઞાન મળતું હોય, જેના ઉપદેશથી જીવનનું પરિવર્તન થતું હોય એને ગુરુ કહેવાય. પૈસો તો વેશ્યા પાસે પણ હોય છે, પૈસા કઈ મોટી વસ્તુ નથી, અને આ ધન સંપત્તિ આપણા કર્મ અનુસાર આપણને મળે છે. પણ ભગવત ભગવાન પ્રત્યે પ્રેમ એકમાત્ર ગુરુની કૃપા અને આશીર્વાદથી મળે. અને સંસારના પરમ ગુરુ કૃષ્ણ અને વેદવ્યાસ, અને એ કૃષ્ણને જો કોઈ ભગવાન માનતું હોય અને એ કૃષ્ણની કથા કોઈ કરતું હોય તો છે ગુરુ. આ તો કૃષ્ણને પડતા મૂકે અને પોતે જ ભગવાન બનીને બેસી ગયા હોય અને લોકો એને ગુરુ કહેતા હોય, એ પાખંડ છે, ગુરુ નથી. ગુરુની યોગ્યતા, ગુરુ કેવા હોય એનું વર્ણન શાસ્ત્રમાં થયું છે. તમારી પાસે આ કાગળ છે ને? આ કાગળમાં ગુરુવાષ્ટક લખ્યું છે. જો ગુરુ કેવા હોય, આ 8 શ્લોકમાં ગુરુની મહિમાનું વર્ણન છે. આમ તો આ ગુરુવાષ્ટક સંસ્કૃતમાં છે, સંસ્કૃત ભાષામાં, પણ તમારી માટે આ સંસ્કૃત ભાષાને ગુજરાતીમાં લખી છે. આને સમજવાનો પ્રયાસ કરો, બહુ સુંદર.
સંસાર દાવા, સંસાર દાવા નલલી ઢલોક, ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ. સંસાર
ગાઈએ ચાલો.
સંસાર દાવા નલલી ઢલોક, પ્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ.
સભી લોકો ગાઈએ.
પ્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ.
પ્રાપ્તસ્ય કલ્યાણ ગુરુણાણવસ્ય, વંદે ગુરુ શ્રી ચરણ રવિંદમ.
પ્રાપ્તસ્ય
તસ્ય કલ્યાણ ગુરુણાણવસ્ય, વંદે ગુરુ શ્રી ચરણ રવિંદમ.
તસ્ય કલ્યાણ ગુરુણાણવસ્ય, વંદે ગુરુ શ્રી ચરણ રવિંદમ.
મહાપ્રભુ કીર્તન નિત્ય ગીત, વાદિંત્ર માજન મન સોર સેન. મહાપ્રભુ કીર્તન નિત્ય ગીત, વાદિત્ર માધ્ય મન સોર સેન.
મહાપ્રભુ કીર્તન નિત્ય ગીત, વાદિત્ર માધ્ય મન સોર સેન.
કંપશો તરંગ ભાજો વંદે ગુરુ શ્રી ચરણ રવિંદમ ચતુર્વિદાશી ભગવત પ્રસાદો સ્વાદાન તૃપ્તાન હરિભક્ત સંગા
ભગવત પ્રસાદો સ્વાદાન તૃપ્તાન હરિભક્ત સંગા
ચતુર્વિદાશી ભગવત પ્રસાદો સ્વાદાન તૃપ્તાન હરિભક્ત સંગા તૃપ્તિ ભજત સદૈવ વંદે ગુરુ શ્રી ચરણ રવિંદમ
તૃપ્તિ ભજત સદૈવ વંદે ગુરુ શ્રી ચરણ રવિંદ
શ્રી રાધિકા માધવ્યુર અપાર માધુર્ય લીલા ગુણ રૂપ નામના શાસ્ત્રે મુક્તસ્તતાભાયતેવ સદ્મે
ચરિત્રના સમસ્ત શાસ્ત્રે યુક્તસ્તતાભાયતેવ સદ્મે
સાક્ષાત હરિત્વેન સમસ્ત શાસ્ત્રે મુક્તસ્તતાભાયતેવ સદ્મે યસ્ય प्रसादान् भगवत् प्रसादो यस्य प्रसादान् नक्ति कुतोऽपि
यस्य प्रसादान् भगवत् प्रसादान् यस्य प्रसादान् नक्ति कुतोऽपि
ज्ञायान् स्तुवं तस्य यशस्ति वन्दे गुरु श्री चरणारविन्दम् वन्दे गुरु श्री चरणारविन्दम्
वन्दे गुरु श्री चरणारविन्दम् वन्दे गुरु श्री